વચનામૃત ગઢડા છેલ્લાનું 13મું. દેહની અવસ્થા કાળક્રમને આધીન હોય તેમાં એકાંતિકપણું રહેવાનો ઉપાય. ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એ વિશે સમજ. સંવત 1884ના અષાઢવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર ને પાઘણે વિશે તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને આગળ મુનિમંડળ દુકડ સરોદા લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ. એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી, તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે જ નહીં. અથવા ઇંગ્રેજ જેવો કોઈ રાજા હોય ને તેણે ક્યાંક પરવશ રાખ્યા અથવા પોતાના મન ને ઇન્દ્રિયો તે ઇંગ્રેજ જેવા છે તેણે જ પરવશ રાખ્યા, ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહીં. અને શાસ્ત્રમાં તો એમ કહ્યું છે, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે ને કાળ કર્મને યોગે કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી, માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઇત્યાદિ મોટા મોટા સાધુ હતા તેમણે જેવું જેને જણાણું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ છીએ, અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે, જે એક તો ભગવાનની અતિશય મોટેપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશ માત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી અને એમ સમજીએ છીએ, જે આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી ને આપણો જીવ છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યો છે અને ભગવાન સંગાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે, જે તે પ્રીતિને કાળ કર્મ માયા એમાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનો જીવ એ પ્રીતિ ટાળવાને કરે તોય પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે એવી રીતનો દ્રઢાવ છે, તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો અને સ્વાભાવિક જીવમાં એવી રૂચિ રહે છે, જે શેર હોય કે મેળી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહીં અને વન હોય પર્વત હોય નદી હોય ઝાડ હોય એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે ને એમ જાણીએ છીએ, જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું એવી સદાય રૂચિ રહે છે અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો, જે મુને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવશું જ નહીં એમ મનનો ઠરાવ હતો તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે અને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે જે તેને કાળ કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી ને પોતાનો જીવ ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહીં એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે અતિશય પ્રીતિ છે અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ તે કોઈ રીતે મૂકીને જવાતું નથી અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મુને રાખ્યાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રુષા કરે તોય અભક્ત સંગાથે અમારે બને જ નહીં એવી રીતે ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા જીવને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યો છે અને તે ભગવાન વિના બીજું કાંઈ પદાર્થ વાલું રાખ્યું નથી માટે શા સારું ભગવાનમાં પ્રીતિ નહીં રહે અને ભગવાનના કથા કીર્તનાદિ કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે જાણીએ દીવાના થઈ જવાશે અને જેટલો વિવેક રહે છે તે તો કોઈ ભક્તજનના સમાસને અર્થે રહે છે પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને ભળતો વ્યવહાર રાખીએ છીએ અને તે ભગવાન છે તે આ દેહના પ્રવર્તાવનારા છે તે ગમે તો દેહને હાથીએ બેસારો ને ગમે તો બંદીખાનામાં નખાવો અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો શા માટે જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણે ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું એવી રીતે શ્રીજી મહારાજ પોતાને ઉદ્દેશ્ય કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે ને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા ઇતિ વચનામૃત ગઢડા છેલ્લાનું 13મું
ગઢડા છેલ્લાના 13મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારી મોટ્યપ જાણે તથા વૈરાગ્ય હોય તથા અમારું ધ્યાન કરવાની રૂચિ હોય તથા અમારે વિશે ને અમારા ભક્તને વિશે અતિશય પ્રીતિએ કરીને જીવ જોડ્યો હોય એને કાળકર્માદિક પરાભવ કરી શકતા નથી. બીજી બાબતમાં અમારી ઈચ્છા એ જ અમારા ભક્તને પ્રારબ્ધ માનવું. પ્રશ્ન એક, પહેલી બાબતમાં શ્રીજી મહારાજે પોતાના ઉદ્દેશે કરીને પોતાના એકાંતિક ભક્તની સમજણ કહી, તેમાં અમારા ભક્ત અમારી વિશે દ્રઢ પ્રીતિ કરે છે તે પ્રીતિને કાળ કર્મ માયા ટાળવાને સમર્થ નથી એમ કહ્યું. તે કેવી રીતે પ્રીતિ ટાળતા હશે? અને જે ભક્તે ભગવાનને વિશે પ્રીતિ કરી છે તેનો જીવ પ્રીતિ ટાળવાનું કરે તો પણ ટળે નહીં એમ કહ્યું, તે પ્રીતિ કરનાર જ એ પ્રીતિ ટાળવાનું કેવી રીતે કરતો હશે? ઉત્તર એક. એ ભક્ત શ્રીજી મહારાજનો મહિમા જાણીને શ્રીજી મહારાજ તથા તેમના મુક્ત સાથે દ્રઢ પ્રીતિ કરી હોય તે ભક્તને પ્રારબ્ધ વશે કરીને પરદેશમાં જવું પડે, ત્યાં સત્પુરુષનો યોગ ન હોય ને દારૂ માંસના ભક્ષણ કરનારા અધર્મી મનુષ્યોના ભેળું રહેવું પડે, ત્યાં પણ પોતાને શ્રીજી મહારાજને વિશે ને તેમના ભક્તને વિશે પ્રીતિ હોય તેમાં ફેર પડે નહીં, ને તે વિના બીજે ક્યાંય લેશ માત્ર પ્રીતિ થાય નહીં, અને કર્મે કરીને દેહમાં રોગાદિક પ્રાપ્ત થાય ને ખાવા પણ મળે નહીં, ને અતિશય દુઃખ પ્રાપ્ત થાય તો પણ અકળાય નહીં. જે હું સ્વામિનારાયણ ભગવાનને ભજું છું તો પણ મારી સહાય કરતા નથી એવો સંકલ્પ થાય નહીં, ને સદા રાજી રહે, અને એ દુઃખ શ્રીજી મહારાજ ટાળે તો ઠીક એવો પણ સંકલ્પ કરે નહીં, ને શ્રીજી મહારાજ મને દુઃખ દે છે તે મારું સારું જ કરતા હશે એમ સમજે, પણ તે દુઃખથી લેશ માત્ર મૂંઝવણ થાય નહીં, અને માયા છે તે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારે ઘાટ કરાવે. જે તું ભગવાનને ભજી ભજીને મરી ગયો તોય ભગવાન તને દુઃખ દે છે, માટે ભજન મૂકી દે તો સુખ થાય, તથા બીજા લોકો દ્વારે એવા શબ્દ બોલાવીને શ્રીજી મહારાજને વિશેથી પ્રીતિમાં ડગમગાટ કરાવે તો પણ ડગે નહીં. એ કાળ કર્મ માયાનો ડગાવ્યો ન ડગ્યો કહેવાય, અને આ લોકની અતિશય સંપત્ત થાય ને ઘણા ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેમાં લોભાવાનો સંકલ્પ થાય, પણ પ્રથમ શ્રીજી મહારાજની મોટ્યપ જાણેલી છે તે શ્રીજી મહારાજનો મહિમા વિચારે, તે શુદ્ધ વિચાર વડે કરીને સંકલ્પને ટાળી નાખે, તે પોતાનો જીવ ટાળવાનું કરે તો પણ ટળે નહીં એમ જાણવું. પ્રશ્ન બે. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીના દર્શન ઈચ્છ્યા ને વનમાં જઈને અખંડ ધ્યાન કરવાનું કહ્યું, અને સત્સંગમાંથી કેટલીક વાર જવાને અર્થે ઉદાસ થયા છીએ એમ કહ્યું. તે શ્રીજી મહારાજ તો પોતે ભગવાન છે, એમને રામાનંદ સ્વામીના દર્શનનું શું પ્રયોજન હશે, અને ધ્યાન કોનું કરવાનું હશે, અને ઉદાસ થવાનું શું કારણ હશે? ઉત્તર બે. અમારા તથા સત્પુરુષના દર્શનની આતુરતા રાખવી તથા અમારું ધ્યાન કરવું એમ પોતાના આશ્રિતોને શીખવવાને અર્થે પોતાને વિશે વાત કરી છે, અને જેને અમારું સદાય ધ્યાન કરવાની રુચિ હોય તેને પણ અમારા ભક્તના સમૂહમાં રહીને જ અમારું ધ્યાન કરવું, પણ અમારા ભક્તના સંગથી ઉદાસ ન થવું એમ પોતાના આશ્રિતોને સૂચવ્યું છે. પ્રશ્ન ત્રણ. ભગવાનના કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે દીવાના થઈ જવાશે એવી મસ્તાઈ આવે છે એમ કહ્યું. તે મસ્તાઈ શી સમજવી? અને કોઈક ભક્તજનના સમાસને અર્થે વિવેક રહે છે એમ કહ્યું, તે વિવેક શો સમજવો? ઉત્તર ત્રણ. શ્રીજી મહારાજની કથા કીર્તનાદિકમાં શ્રીજી મહારાજનો મહિમા આવે ત્યારે અતિશય પ્રીતિવાળા ભક્ત પ્રેમમગ્ન થઈને પોતાની દેહદશા ભૂલી જાય ને મૂર્તિમાં જોડાઈ જાય ને અલમસ્તની પેઠે વર્તે, અને મૂર્તિમાંથી બહાર નીકળવું તે પ્રિય ન લાગે તો પણ બીજા ભક્તના કલ્યાણને અર્થે દેહમાં વર્તીને તેમને જ્ઞાન ઉપદેશ કરવો એ વિવેક સમજવો. પ્રશ્ન ચાર. પહેલી બાબતમાં જીવનો દેહ પૂર્વકર્મને આધીન કહ્યો, અને બીજીમાં અમારી ઈચ્છા એ જ તમારું પ્રારબ્ધ છે એમ કહ્યું, તેનું શું કારણ હશે? અને બીજીમાં તન મન ધન અર્પણ કર્યું કહ્યું, તે અર્પણ કર્યું ક્યારે કહેવાય? ઉત્તર ચાર. સ્થૂળ દેહે કરીને શિક્ષાપત્રી, જનશિક્ષા, નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃત, તેને વિશે કહેલા જે ત્યાગી ગૃહિના નિયમ તે સર્વે પાળે ત્યારે તન અર્પણ કર્યું કહેવાય. અને મને કરીને શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ એકે સંકલ્પ થવા દે નહીં, ને મનની વૃત્તિ મૂર્તિમાં અખંડ રાખે ત્યારે મન અર્પણ કર્યું કહેવાય. અને પોતાના ઉદ્યમમાંથી જે પ્રાપ્ત થાય તેમાંથી દશોંધ વિશોંધ ભાગ શ્રીજી મહારાજને અર્પણ કરે ત્યારે ધનની શુદ્ધિ થાય છે, ને શેષ રહ્યું તે પોતાના નિર્વાહમાં ને સત્સંગમાં જ વાપરે તે ધન અર્પણ કર્યું કહેવાય. આવી રીતે ઉપર કહ્યા પ્રમાણે જે ભક્તજન વર્તે તેને શ્રીજી મહારાજની ઈચ્છા એ જ પ્રારબ્ધ છે. ઇતિ ગઢડા છેલ્લાના 13મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.